એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં.
નમસ્કાર અને સ્વાગત છે આજના આ વિચાર મંથનમાં. આજે આપણે એક એવા બ્રિટિશ ફિલોસોફની વાત કરવાના છીએ જેમણે 20મી સદીમાં આમ તો કહી શકાય કે મન અને શરીર વિશેની આપણી સમજને જ બદલી નાખી. ગિલ્બર્ટ રાઇલ.
હા, ગિલ્બર્ટ રાઇલ અને એમનું નામ આવે એટલે પહેલો શબ્દ સમૂહ તરત યાદ આવે, યંત્રમાં રહેલું ભૂત.
બિલકુલ, ધ ગોસ્ટ ઇન ધ મશીન. એમનું સૌથી મોટું યોગદાન કદાચ એ જ ગણાય, ખરું ને?
ચોક્કસ. રેને દેકાર્ટથી જે વિચાર ચાલ્યો આવતો હતો કે ભાઈ, આપણું શરીર એક યંત્ર છે અને આપણું મન એમાં વસ્તુ, કોઈક અલગ અદૃશ્ય તત્વ, જાણે કોઈ ભૂત.
હા હા,
એ વિચાર પર જ રાઇલે બહુ મોટો પ્રહાર કર્યો. એમણે કહ્યું કે આખી વાત જ એક મોટી ગેરસમજ છે.
અચ્છા, તો આ ગેરસમજ શું હતી અને રાઇલે એને કેવી રીતે, શું કહેવાય, ખુલ્લી પાડી? ચાલો આજે આ જ વાતને ઊંડાણથી સમજીએ, એમના જીવન, એ સમયનું વાતાવરણ અને એમના વિચારો.
શરૂઆત કરીએ એમના સમયથી. રાઇલનો જન્મ 1900માં અને અવસાન 1976માં, એટલે 20મી સદી. આ એવો સમય હતો જ્યારે ફિલોસોફીમાં બહુ મોટા ફેરફારો થઈ રહ્યા હતા.
જૂની વિચારધારાઓ પડતી મુકાઈ રહી હતી.
હા, જેમ કે બ્રિટિશ આદર્શવાદ એટલે કે આઈડિયલિઝમ, એવું માનનારા ઓછા થઈ રહ્યા હતા કે વાસ્તવિકતા મૂળભૂત રીતે માનસિક છે, એની પકડ ઢીલી પડી રહી હતી.
અને એની જગ્યાએ નવા પ્રવાહો જેમ કે પેલો તાર્કિક પ્રત્યક્ષવાદ, લોજિકલ પોઝિટિવિઝમ.
બરાબર. અને ખાસ કરીને સામાન્ય ભાષા દર્શન, ઓર્ડિનરી લેંગ્વેજ ફિલોસોફી. રાયલ આ બીજા પ્રવાહના આમ તો કહી શકાય કે મુખ્ય સૂત્રધાર હતા.
ઓકે, સામાન્ય ભાષા દર્શન એટલે ભાષા પર ફોકસ.
હા, આખો સમયગાળો જ ફિલોસોફીમાં ભાષાકીય વળાંક એટલે કે લિંગ્વિસ્ટિક ટર્ન તરીકે ઓળખાય છે. મુખ્ય વિચાર એ હતો કે ફિલોસોફીની ઘણી સમસ્યાઓ દુનિયા વિશે ઓછી પણ આપણી ભાષાની ગૂંચવણો વિશે વધારે છે.
અચ્છા, એટલે કે આપણે શબ્દો ખોટી રીતે વાપરીએ એટલે સમસ્યાઓ ઊભી થાય. વિટગેનસ્ટાઈન જેવા વિચારકો પણ આ જ કહેતા હતા ને?
બિલકુલ. વિટગેનસ્ટાઈનનો પ્રભાવ બહુ મોટો હતો અને સાથે સાથે એ સમયનું જે વાતાવરણ હતું, બે વિશ્વયુદ્ધો થઈ ગયા હતા.
હા, એની અસર તો હોય જ. મોટી મોટી વાતો પરથી વિશ્વાસ ઉઠી જાય, સ્પષ્ટતા, તર્ક, એના પર ભાર વધે.
ચોક્કસ. ભવ્ય સિદ્ધાંતો કરતા નક્કર વિશ્લેષણનું મહત્વ વધ્યું અને ઓક્સફર્ડ યુનિવર્સિટી, જ્યાં રાઇલે મોટાભાગે કામ કર્યું, એ આ સામાન્ય ભાષા દર્શનનું કેન્દ્ર બની ગયું. ત્યાં જેએલ ઓસ્ટિન જેવા બીજા દિગ્ગજો પણ હતા.
ઓકે, તો આ ઓક્સફર્ડના માહોલમાં રાઇલનું ઘડતર થયું. એમના શરૂઆતના જીવન વિશે થોડું કહો ને.
એમનો જન્મ બ્રાઇટનમાં. પરિવાર શિક્ષિત, મધ્યમ વર્ગીય, પિતા ડોક્ટર હતા એટલે ઘરમાં બૌદ્ધિક વાતાવરણ તો હતું જ. ઓક્સફર્ડમાં ક્વીન્સ કોલેજમાં ભણ્યા. શરૂઆતમાં ક્લાસિક્સ પણ પછી ફિલોસોફીમાં રસ પડ્યો.
અને યુરોપની ફિલોસોફી સાથે પણ પરિચય થયેલો, પણ એમને બહુ જચી નહીં એમ.
હા, 1929માં જર્મની જયેલા હુસરેલ અને હાઇડેગરના લેક્ચર સાંભળેલા, એ ફિનોમિનોલોજી કહેવાય, પણ એમના વિચારો રાઇલે અપનાવ્યા નહીં. કદાચ એનાથી એમને પોતાના વિચારો વધુ સ્પષ્ટ થયા હશે. અને પછી બીજું વિશ્વયુદ્ધ આવ્યું.
હા, એ દરમિયાન એમણે લશ્કરમાં સેવા આપી, ઇન્ટેલિજન્સમાં પણ કામ કર્યું, અને આ અનુભવ કદાચ એના લીધે જ એમને પેલો કેવી રીતે જાણવું એટલે કે નોઈંગ હાઉ નો વિચાર આવ્યો હોય, પ્રેક્ટિકલ નોલેજ અને થિયરી વચ્ચેનો ભેદ.
રસપ્રદ. યુદ્ધ પછી પાછા ઓક્સફર્ડ અને પછી તો પ્રોફેસર બન્યા 1945માં, વેઇનફ્લેટ પ્રોફેસર ઓફ મેટાફિઝિકલ ફિલોસોફી અને માઇન્ડ જર્નલના એડિટર પણ રહ્યા ઘણા વર્ષો.
હા, લગભગ 24 વર્ષ, 1947થી 1971 સુધી. અને આ બહુ મહત્વનું હતું કારણ કે માઇન્ડ એ સમયે એનાલિટિક ફિલોસોફીનું એટલે કે તાર્કિક અને ભાષાકીય વિશ્લેષણ પર ભાર મુકતી ફિલોસોફીનું મુખ્ય પ્લેટફોર્મ બની ગયું. સંપાદક તરીકે એમણે એ દિશા નક્કી કરવામાં મોટો ભાગ ભજવ્યો.
સમજી શકાય એવું છે. ચલો હવે એમના સૌથી પ્રખ્યાત પુસ્તક પર આવીએ, ધ કોન્સેપ્ટ ઓફ માઇન્ડ, 1949. આમાં જ પેલી યંત્રમાં રહેલું ભૂતવાળી વાત છે. બરાબર બરાબર. આ પુસ્તકનો મુખ્ય ટાર્ગેટ જ દેકાર્થનો દ્વૈતવાદ હતો. પહેલો વિચાર કે મન અને શરીર બે સાવ અલગ વસ્તુઓ છે. શરીર ભૌતિક યંત્ર જેવું, મન અભૌતિક, ચેતનાવાળું.
હા,
અને રાઇલે કહ્યું કે આ આખો વિચાર જ ભૂલ ભરેલો છે. કેટેગરી મિસ્ટેક.
આ શું છે? બરાબર.
કેટેગરી મિસ્ટેક એટલે આમ જુઓ તો કોઈ વસ્તુને એની ખોટી કેટેગરીમાં મૂકી દેવી.
રાઇટ.
રાઇલ એક સરસ ઉદાહરણ આપે છે
હા
કે કોઈક ઓક્સફર્ડ યુનિવર્સિટી જોવા આવે, એને બધી કોલેજો બતાવે, લાઇબ્રેરી બતાવે, લેબ બતાવે, ગ્રાઉન્ડ બતાવે, બધું જોઈને પછી એ પૂછે, પણ યુનિવર્સિટી ક્યાં છે?
અચ્છા, હા હા, સમજાયું. કારણ કે યુનિવર્સિટી એ આ બધી વસ્તુઓથી અલગ કોઈ એક જગ્યા નથી, એ તો આ બધાનું સંગઠન છે.
બરાબર. એ મુલાકાતી યુનિવર્સિટીને પણ કોલેજ કે લાઇબ્રેરી જેવી એક ભૌતિક વસ્તુની કેટેગરીમાં મૂકી રહ્યો છે, જ્યારે યુનિવર્સિટી એક અલગ કેટેગરીની ચીજ છે, એક સંસ્થા, એક વ્યવસ્થા.
ઓકે, તો મન સાથે પણ આવી જ કેટેગરી મિસ્ટેક થાય છે એમ રાયલ કહે છે.
હા, આપણે મન શબ્દ સાંભળીએ એટલે વિચારીએ કે શરીર જેવી જ કોઈ બીજી પણ અંદર રહેલી છુપી વસ્તુ હશે. રાયલ કહે છે, ના, મન કોઈ વસ્તુ નથી.
તો શું છે?
રાયલના મતે જે શબ્દો આપણે માનસિક ગણીએ છીએ, જેમ કે હોશિયાર, વિચારવું, ઈચ્છવું, માનવું, એ કોઈ અંદરની ગુપ્ત ઘટના નથી બતાવતા, પણ એ વ્યક્તિની ચોક્કસ રીતે વર્તવાની ક્ષમતાઓ, એબિલિટીઝ અને વૃત્તિઓ, ડિસ્પોઝિશન્સ બતાવે છે.
એટલે કે જો હું કહું કે તે બુદ્ધિશાળી છે, તો એનો અર્થ એનાથી કે એના મગજમાં બુદ્ધિ નામની કોઈ વસ્તુ છે, પણ એનો અર્થ એ છે કે તે ચોક્કસ પરિસ્થિતિઓમાં બુદ્ધિપૂર્વક વર્તન કરશે, સમસ્યા ઉકેલશે, તર્ક કરશે વગેરે.
એકદમ સાચું. મન એ કોઈ છુપું સ્ટેજ નથી જ્યાં વિચારો ભજવાય છે. મન એટલે અમુક રીતે વર્તવું, અમુક ક્ષમતાઓ હોવી. આ રીતે જોતા પેલો દેકાર્તનો ભૂત આપોઆપ ગાયબ થઈ જાય.
વાહ. કારણ કે જો મન કોઈ અલગ વસ્તુ જ નથી, તો પછી એ પ્રશ્ન જ નથી રહેતો કે અભૌતિક મન ભૌતિક શરીરને કઈ રીતે અસર કરે છે. આખી સમસ્યા જ ભાષાની ગૂંચ હતી.
બરાબર. રાઇલે કહ્યું કે આ મન શરીરની સમસ્યા એ ફિલોસોફિકલ સમસ્યા ઓછી અને ભાષાકીય ગૂંચ વધુ છે. આ વિચાર ખરેખર ક્રાંતિકારી હતો. એણે મનના દર્શનશાસ્ત્રીની દિશા જ બદલી નાખી.
અને આ કેટેગરી મિસ્ટેકનો આઈડિયા બીજે પણ કામ લાગ્યો હશે ને ફિલોસોફીમાં?
હા, ખૂબ જ. એ એનાલિટિક ફિલોસોફીનું એક મુખ્ય સાધન બની ગયું. ઘણી જૂની સમસ્યાઓને આ રીતે જોવામાં આવી. એમનું બીજું પુસ્તક છે ડાયલેમાસ, 1954નું. એમાં પણ આ જ વાત છે કે ઘણા ફિલોસોફિકલ કોયડાઓ વૈચારિક ગૂંચમાંથી જ પેદા થાય છે.
રાયલનો બીજો એક બહુ જ જાણીતો ભેદ છે, કેવી રીતે જાણવું અને શું જાણવું. એ શું છે?
પરંપરાગત ફિલોસોફી મોટાભાગે શું જાણવું પર ધ્યાન આપતી હતી, એટલે કે ફેક્ટ્સ, થિયરી, માહિતીનું જ્ઞાન, નોઈંગ દેટ સમથિંગ ઇઝ ધ કેસ.
હા,
રાયલે કહ્યું કે આ સિવાય બીજું પણ બહુ મહત્વનું જ્ઞાન છે, કેવી રીતે જાણવું, નોઈંગ હાઉ ટુ ડૂ સમથિંગ. કોઈ કૌશલ્ય, કોઈ આવડત, સાયકલ ચલાવતા આવડવું, તરતા આવડવું, રસોઈ બનાવતા આવડવું.
અને રાયલનો મુદ્દો એ હતો કે કેવી રીતે જાણવું માટે હંમેશા શું જાણવું જરૂરી નથી. મતલબ સાયકલના બેલેન્સના નિયમો જાણ્યા વગર પણ કોઈ સરસ સાયકલ ચલાવી શકે.
બરાબર. એને રાયલે બૌદ્ધિકવાદી દંતકથા, ઇન્ટેલેક્ચ્યુઅલિસ્ટ લેજન્ડ કહી. એ વિચાર કે દરેક કુશલ કામ પાછળ પહેલાં કોઈક થિયરી કે વિચાર હોવો જ જોઈએ. રાયલે કહ્યું, ના, ઘણીવાર પ્રેક્ટિસ કુશળતા પહેલાં આવે છે. આપણે કરીને શીખીએ છીએ.
કદાચ એમના પોતાના રમતગમતના અનુભવો આમાં કામે લાગ્યા હોય. રોઈંગ, પર્વતારોહણ.
હા, બની શકે. એમાં શરીરની બુદ્ધિ કૌશલ્યનો સીધો અનુભવ થાય છે. તો એમનો એકંદરે અભિગમ એવો હતો કે ફિલોસોફીનું કામ દુનિયા વિશે નવી શોધ કરવાનું નથી,
પણ આપણે જે ખ્યાલો વાપરીએ છીએ એને સ્પષ્ટ કરવાનું છે, એનું મેપિંગ કરવાનું છે.
હા, કોન્સેપ્ચ્યુઅલ મેપિંગ. આપણા ખ્યાલોની તાર્કિક ભૂગોળ સમજવી, ક્યાં આપણે રસ્તો ભટકી જઈએ છીએ એ બતાવવું.
જો એમની સરખામણી એમના સમયના બીજા ફિલોસોફરો જેમ કે વિટગનસ્ટાઈન કે ઓસ્ટિન સાથે કરીએ, તો શું સામ્ય, શું તફાવત?
ત્રણેય ભાષાના વિશ્લેષણ પર ભાર મૂકતા હતા. ઓસ્ટિન કદાચ ભાષાના રોજબરોજના ઉપયોગના વધુ ઝીણવટભર્યા નિરીક્ષક હતા. વિટગનસ્ટાઈનનો ભાર સમસ્યાઓને ઉકેલવા કરતા વિસર્જિત કરવા, એટલે કે ડિઝોલ્વ કરવા પર વધુ હતો.
એટલે કે બતાવવું કે સમસ્યા જ ખોટી રીતે ઊભી થઈ છે.
હા, રાઇલ પણ એ કરતા હતા, પણ તેઓ મન વિષયક હકારાત્મક સિદ્ધાંત, પેલો વૃત્તિમૂલક ડિસ્પોઝિશનલ સિદ્ધાંત આપવા વધુ તૈયાર હતા. વિટગનસ્ટાઈન કદાચ એવું ન કરત.
ઓકે, તો હવે એમના વારસાની વાત કરીએ. એમના વિચારોનો પ્રભાવ કેવો રહ્યો, આજે કેટલા પ્રસ્તુત છે?
મનના દર્શનશાસ્ત્ર પર તો એમનો પ્રભાવ જબરદસ્ત રહ્યો છે. દેકાર્તના દ્વૈતવાદ પરના એમના હુમલાએ ભૌતિકવાદ માટેનો રસ્તો બહુ મોકળો કરી દીધો.
એટલે કે એ વિચાર કે બધું જ મન સુદ્ધા આખરે ભૌતિક જ છે.
હા, આજે મોટાભાગના ફિલોસોફરો અને વૈજ્ઞાનિકો કોઈને કોઈ સ્વરૂપે ભૌતિકવાદ સ્વીકારે છે અને એનું શ્રેય અમુક અંશે રાઇલને જાય છે. ડેનિયલ ડેનેટ જેવા આધુનિક ફિલોસોફરો તો સીધા રાઇલના વિચારો પર જ પોતાની ઇમારત ચણે છે.
પણ ટીકાઓ પણ થઈ જશે ને, ખાસ કરીને એમના આ વર્તણૂકવાદી કે વૃત્તિમૂલક અભિગમની. એવું લાગે કે જાણે અંદરનો અનુભવ, આપણી ચેતના, લાગણીઓ એ બધું ગાયબ થઈ જાય છે.
ચોક્કસ, અને આ જ મુખ્ય ટીકા છે. રાઇલ બાહ્ય વર્તણૂક પર એટલું ફોકસ કરે છે કે પેલો આપણો આંતરિક સબ્જેક્ટિવ અનુભવ છે, જેમ કે લાલ રંગ જોવાનો અનુભવ કે પીડા અનુભવવી, ફિલોસોફીમાં એને ક્વાલિયા કહે છે.
ક્વાલિયા
એ જાણે એમના વર્ણનમાં ક્યાંય આવતું નથી. શું આપણું માનસિક જીવન ફક્ત વર્તણૂક અને વર્તણૂકની શક્યતાઓ જ છે? આ મોટો પ્રશ્ન છે.
હા, થોમસ નેગલ જેવા ફિલોસોફરોએ પછી ચેતનાની કઠિન સમસ્યા, હાર્ડ પ્રોબ્લેમ ઓફ કોન્શિયસનેસની વાત કરી કે ભૌતિક વસ્તુઓમાંથી આ અનુભવ ક્યાંથી આવે છે. કદાચ રાઇલનો જવાબ અહીં પૂરો નથી પડતો.
સાચી વાત. અને હવે તો કોગ્નેટિવ સાયન્સ, એઆઈ, આ બધાએ મગજની અંદરની પ્રક્રિયાઓ, ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ, મેન્ટલ રિપ્રેઝન્ટેશન, એના પર ભાર મૂક્યો છે, જે રાઇલના શુદ્ધ વર્તણૂકવાદથી થોડું અલગ છે. પણ એ યાદ રાખવું જોઈએ કે રાઇલનો મુખ્ય દુશ્મન પેલો દેકાર્તનો ભૂત હતો,
અને એને ભગાડવામાં તેઓ સફળ રહ્યા
મોટાભાગે. હા, દ્વૈતવાદની એમની ટીકા આજે પણ પાયાની ગણાય છે.
રાઇલ એમના યાદગાર વાક્યો માટે પણ જાણીતા છે. પેલું યંત્રમાં રહેલું ભૂત તો છે જ. બીજું કોઈ ઉદાહરણ?
હા, પેલું કેટેગરી મિસ્ટેક સમજાવવા માટેનું વાક્ય. તેણી આંસુઓના પૂરમાં અને સેડાન ખુરશીમાં ઘરે આવી.
She came home in floods of tears and a sedan chair.
હા હા, આ સાંભળીને જ લાગે કે કંઈક ગડબડ છે.
બરાબર, કારણ કે આંસુનું પૂર એ ભાવનાત્મક સ્થિતિ છે અને સેડાન ખુરશી એ ભૌતિક વાહન, બે અલગ કેટેગરી છે. તમે એ બેને એક જ ત્રાજવે ન તોલી શકો. રાયલ કહે છે કે મન અને શરીર વિશે વાત કરતી વખતે આપણે આવી જ ભૂલ કરીએ છીએ.
અને પેલો નોઈંગ હાઉ વાળું?
હા, કાર્યક્ષમ અભ્યાસ તેના સિદ્ધાંત પહેલા આવે છે.
Efficient practice precedes the theory of it.
એટલે કે આવડત ઘણીવાર સમજણ પહેલા આવે છે, પ્રેક્ટિસ વધુ પાયાની છે.
ટીકાઓની વાત કરીએ તો એમની પદ્ધતિ, સામાન્ય ભાષા દર્શન પર પણ ટીકા થઈ હતી ને, કે એ બહુ રૂઢિચુસ્ત છે, બસ જે ચાલે છે એને જ સાચું માને છે. હા, કેટલાકને લાગ્યું કે આનાથી ફિલોસોફી ખાલી ભાષાની રમત બની જાય છે, વાસ્તવિકતા વિશે કશું નવું નથી કહેતી. અને એમનું પ્લેટો પરનું પુસ્તક પ્લેટોઝ પ્રોગ્રેસ, એના પર પણ ક્લાસિકલ વિદ્વાનોએ ઘણી ટીકા કરી હતી.
અંગત જીવનમાં રમતગમત સિવાય બીજો શોખ?
એમને સાહિત્યમાં બહુ રસ હતો, ખાસ કરીને જેન ઓસ્ટિનમાં.
અરે વાહ.
હા, એમને લાગતું કે જેન ઓસ્ટિન કોઈ મોટી ફિલોસોફિકલ થિયરી વગર ફક્ત પાત્રોના વર્તન અને વાતચીતથી જ માનવ સ્વભાવની ઊંડી સમજ આપી દે છે, જે રાઇલના પોતાના અભિગમને મળતું આવે છે.
બહુ રસપ્રદ. તેઓ આજીવન કુવારા રહ્યા, પણ સાંભળ્યું છે કે બહુ વિનોદી અને વાતચીતમાં માહેર હતા.
હા, એવું કહેવાય છે.
તો આખી વાતનો સાર કાઢીએ તો ગિલ્બર્ટ રાઇલનું મુખ્ય પ્રદાન શું, આપણે એમને કઈ રીતે યાદ રાખવા?
20મી સદીના એક ખૂબ જ પ્રભાવશાળી ફિલોસોફર, જેમણે મન વિશેની આપણી સદીઓ જૂની ધારણાને પડકારી. પેલું યંત્રમાં રહેલું ભૂત એ કલ્પનામાંથી ફિલોસોફીને બહાર કાઢવામાં એમનો મોટો ફાળો છે. એમણે બતાવ્યું કે ઘણી ફિલોસોફિકલ સમસ્યાઓ ખરેખર તો આપણા ખ્યાલોની અસ્પષ્ટતાને કારણે જન્મે છે.
અને એમની પદ્ધતિ, ભાષાનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ, ખ્યાલોની સ્પષ્ટતા પર ભાર, એ એનાલિટિક ફિલોસોફીની એક ઓળખ બની ગઈ. કદાચ એમના બધા જવાબો આજે સ્વીકાર્ય ન હોય, પણ એમણે જે રીતે પ્રશ્નો પૂછ્યા એ આજે પણ મહત્વના છે.
રાઇટ, આપણને યાદ અપાવે છે કે ફિલોસોફી ફક્ત મોટા સત્યો શોધવા વિશે જ નથી, પણ આપણે જે રીતે વિચારીએ છીએ, જે ભાષા વાપરીએ છીએ, એમાં સ્પષ્ટતા લાવવા વિશે પણ છે.
અને કદાચ અંતે એક વિચાર એ પણ મૂકી શકાય કે આપણી ઘણી બધી સમસ્યાઓ, જેને આપણે બહુ ઊંડી માનીએ છીએ, એ ક્યાંક આપણી ભાષાની કે આપણા ખ્યાલોની ગૂંચવણ તો નથી?
વિચારવા જેવો મુદ્દો છે. શું દરેક સમસ્યાનો ઉકેલ જ શોધવો જરૂરી છે, કે પછી કેટલીક સમસ્યાઓને રાઇલની જેમ ફક્ત સ્પષ્ટતા લાવીને વિસર્જિત કરી શકાય? એમના કામમાંથી આ પ્રેરણા ચોક્કસ મળે છે.
ખરેખર
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.